પ્રણામ. શ્રી મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી વિરચિત શ્રી શાંત સુધારસ ગ્રંથ આધારિત એક સ્વાધ્યાય પર્વનું આયોજન તારીખ 3-6 એપ્રિલ 2015 રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે થયેલ હતું. આપણા સૌના ચિત્તમાં પ્રભુની આ સુંદર વાણી દેવગુરુના પ્રભાવે સ્થાપન થઈ સતત વૃદ્ધિ પામે એવી મંગળ કામના સાથે શ્રી દીપકભાઈ બારડોલીવાળાએ આ 16 ભાવનાઓનું સુંદર વિવેચન કરેલ. તો ચાલો સાંભળીએ આ સ્વાધ્યાય પર્વના 11 ચરણોમાંનું ચરણ બીજું.
સુધારસ સાગરમ સુચિતરમ ગુણરત્ન મહાકરમ ભાવિક પંકજ બોધ દિવાકરમ પ્રતિદિનમ પ્રણમામિ જિનેશ્વરમ.
તંત્રને કઈ રીતે તૈયાર કરવું જેના કારણે સંસારની કોઈ પણ સ્થિતિની અંદર અલ્પમાં અલ્પ કર્મ બંધાય અને વધુને વધુ નિર્જરા થાય એવો દ્રષ્ટિકોણ કઈ રીતે ઘડાય એના માટેનો આપણા પ્રત્યેના કરુણાભાવથી અનેક આગમ ગ્રંથોના અધ્યયન પછી અનેક શાસ્ત્રોના પરામર્શ પછી અનેક યોગ એના અનુભવના પોતાના ચિત્તના અનુભવોના વેદન પછી આપણા જેવા સંસારી માણસોને સરળતાથી આ માર્ગ સમજાય એ માટેની આ વ્યવસ્થા ઉપક્રમ મૂકી છે. પહેલા ચરણમાં આપણે વિનયપૂર્વક એમની નજીક જવાનો યત્ન કર્યો. બીજા ચરણમાં અનિત્ય એવા તે પદાર્થોને સમજવાની ને જોવાની એક દ્રષ્ટિ એમણે આપી. અશરણ ચંદ્રકૌશ રાગ અને ચંદ્રકૌશ રાગ ની અંદર આપણે વાસ્તવિક રીતે અશરણ છીએ. એક વાત તમને કહું, જ્યાં સુધી હું સક્ષમ છું એવો ભાવ હોય ત્યાં સુધી ચિત્તમાં વિનયની પ્રગટીકરણની શક્યતા ઓછી થઈ જાય. ધ મોમેન્ટ વી ફીલ કે આઈ એમ કેપેબલ, આઈ કેન સ્પેર, આઈ કેન સ્પેન્ડ, આઈ કેન ડુ ઇટ, એ જ મોમેન્ટે આપણામાં વિનયની પ્રક્રિયા એની સંભાવના ઓછી થઈ જાય. અને જે ક્ષણે આપણને અહેસાસ થાય કે હું વાસ્તવિક રીતે ખરેખર અસરણ છું, એક વાત પૂછું, ધર્મના બીજા ઉપક્રમ આપણને ખબર હોય કે ન હોય, આપણે છોડેલો ઉચ્છવાસ અને એનો પાછો શ્વાસ આપણી મરજીથી લઈ શક્યા છે ખરા? એક સિમ્પલ મેથડ, આપણો છોડેલો ઉચ્છવાસ એક નાની વાત કહું, કોઈક વ્યવસ્થાના કારણે કદાચ કોઈકે ત્યાં ખસેડ્યું, તમે અને હું ટીકાના અર્થમાં નથી કરતો, પણ હું તમારી પાસેથી એક સજ્જતાની અપેક્ષા જરૂર રાખું. અને સજ્જતા એ છે કે આખા સંસારની બધી વિપરીત સ્થિતિની વચ્ચે સ્વસ્થ રહેવા માટેનો આપણે પ્રયત્ન કરવો છે. અને જ્યારે બધું અહીંયા સ્વસ્થ છે અને કેવળ કુતૂહલ ખાતર કોણે ખસેડ્યું, શું કર્યું, શું થયું, આ જે ચિત્તવૃત્તિ છે એ કદાચ આ જ્ઞાન લેવા માટે આપણને અયોગ્ય બનાવશે. કેમ? શાસ્ત્રોમાં જ્ઞાન પ્રાપ્તિ માટે, જ્ઞાન લેવા માટે નીતિનભાઈ બે કન્ડિશન મૂકી છે, ઔત્સુક્ય વિરમણ અને જિજ્ઞાસા પરિમાણ. આ બે શબ્દો આપ્યા છે. ઔત્સુક્ય વિરમણ, ઔત્સુક્ય એટલે શું? આપણી સાદી ભાષામાં કહીએ તો કુતૂહલ, ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસાના અર્થમાં હું નથી કહેતો, પણ દાખલા તરીકે મારે મકાન લેવું હોય અને હું 5 જગ્યાએ મકાનની તપાસ કરું કે અહીંયા શું ભાવ ચાલે છે, અહીંયા કોની અવેલેબિલિટી છે, તો એક ઔત્સુક્ય નથી, એ મારી જરૂરિયાત છે માટે હું એટલી તપાસ કરું છું, એટલે જિજ્ઞાસા થઈ. પણ મારે મકાન લેવાનું જ નથી, અહીં સિડની વાળા આવ્યા હોય મેલબોર્ન કોકને ત્યાં એક રાત રહેવાનું છે, નથી ફ્યુચરમાં પ્લાનિંગ મેલબોર્ન શિફ્ટ થવાનું, નથી ફ્યુચરમાં છોકરો શિફ્ટ થવાનો. અને નીતિનભાઈને બેઠો એટલે પૂછ્યો કે નીતિનભાઈ અહીં શું ભાવ ચાલે, એમ અહીં મકાનોના શું ભાવ ચાલે, એમ આટલા બધા છે, શું વાત કરો છો? હવે સાચું બોલજો, આ વાર્તાલાપની વાસ્તવિક જરૂરિયાત ખરી? 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 હા કે ના? અને એટલે શાસ્ત્રો એમ કે છે કે જેણે પોતાના ઔત્સુક્યને કંટ્રોલમાં લાવવાની કોશિશ કરી, એટલે કુતૂહલને જેણે પોતે સંયમિત કર્યું, એ વાસ્તવિક તત્વને પામવા માટેની ક્ષમતા વધારે છે. હવે એને આપણી ભાષામાં સમજીએ, આપણા મોબાઈલ ફોન, આપણું કોમ્પ્યુટર, કોમ્પ્યુટરમાં સમજો કે હાર્ડ ડિસ્ક 64 GB છે, વોટ એવર ઇટ મે બી, કોઈ 32 છે, કોઈ 64 છે, અનવોન્ટેડ ડેટા જેટલો સ્ટોર થાય એનું સૌથી મોટું નુકસાન શું ખબર? કે વોન્ટેડ ડેટા વખતે કોમ્પ્યુટર ના પાડે, યોર મેમરી ઇઝ ફૂલ, પ્લીઝ રિમૂવ સમથિંગ, કરે કે ના કરે? અને એટલે ડાયો માણસ સફિંગ કરે, સેવ ના કરે. તમે તો મારા કરતા વધારે એક્સપર્ટ છો, આઈટી વાળા માણસો છો. આ વાત સાચી કે ખોટી? સાચી કે ખોટી? એમ આપણે જયારે જન્મ લીધો હોય ને, હવે કર્મ ગ્રંથની ભાષામાં વાત કરીએ, આપણે જયારે જન્મ લીધો તે વખતે મનોવર્ગના, વચન વર્ગના, એના પૂદગલોનો એક સ્ટોક આપણને આયુષ્યની સાથે આપી દેવામાં આવે કે આટલો આપણે યુઝ કરી શકશું. હવે જરૂરી હોય ત્યાં યુઝ કર્યો તો બહુ સરસ, અને જ્યાં નથી જરૂર એવો જે યુઝ કર્યો એનું નુકસાન શું? કે જ્યારે જરૂરી છે ત્યારે ટૂંકા પડીએ. અને બીજી રીતે એક સમજીએ, રમકડામાં રૂપિયા ખર્ચનાર દાગીના ખરીદવામાં ટૂંકો પડે છે. હું સ્પષ્ટતા કરું, તમે અહીંથી એક દેશમાં ફરવા માટે નીકળ્યા, તમને ખબર છે કે ફલાણા દેશની અંદર આ એક ચીજ એવી મળે છે કે જે અહીંયા નથી મળતી, એટલે તમે ઇન્કવાયરી કરી લીધી કે મારે સર્ટેન લેન્સ, સર્ટેન કેમેરો, સર્ટેન થિંગ્સ જોઈએ છે. એટલે હું ફોન કરીને નીતિનભાઈને પૂછું મેલબોર્નમાં કે નીતિનભાઈ મેલબોર્નમાં જ આ વસ્તુ મળે છે, આ કેટલાની મળશે? એટલે નીતિનભાઈ મને એમ કે દીપકભાઈ $3,000 આની કિંમત છે અને મળે છે. હવે ઘરેથી જયારે હું નીકળું છું ત્યારે હું $5,000 લઈને નીકળું છું, પણ જેવો એરપોર્ટ પર આવ્યો, સિંગાપુર ઉતર્યો અને સિંગાપુરમાં ડ્યુટી ફ્રીમાં આંટો મારવા નીકળ્યો, ટાઈમ હતો માટે, અને ફલાણા સ્ટોરમાં ગયો ત્યાંથી મેં $400ની એક વસ્તુ લીધી, ફલાણા સ્ટોરમાં ગયો ત્યાંથી 600ની લઈ લીધી જે કામની નહોતી મારે માટે. રોબર્ટ ફ્રોસ્ટની પંક્તિ છે જો ખ્યાલ હોય તો, ધ વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ બટ આઈ હેવ પ્રોમિસિસ ટુ કીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ સ્લીપ. બધું સુંદર જ છે, ના નથી, પણ મારે જ્યાં પહોંચવું છે ત્યાં મારી એનર્જી મારે સેવ કરવી પડશે. અને એટલે મેલબોર્ન જયારે હું પહોંચું છું ત્યારે $5,000 માંથી $2,500 મેં ખર્ચી લીધા. કેટલા? 2,500. અને હું નીતિનભાઈને એમ કહું કે હવે પેલી વસ્તુ જોઈએ છે. નીતિનભાઈ શું કહેશે? હું આ દ્રષ્ટાંત જુદા એંગલથી સમજાવું છું. નીતિનભાઈ મને પૈસાની ના નથી પાડતા, ઊંધો અર્થ નહીં લેતા. એમ કહું કે નીતિનભાઈ મને $10,000 અહીંયા જોઈશે તો ના નથી પાડતા, પણ કર્મસત્તા નીતિનભાઈ જેટલી ઉદાર નથી. યુ ગોટ ધ પોઈન્ટ? કર્મસત્તા નીતિનભાઈ જેવી ઉદાર નથી. એ ફિક્સ કહેશે કે તારો જન્મ થયો ત્યારે તને મેં મન વચન કાયાની આટલી વર્ગણાઓ આપી છે, જો તું એ બીજી જગ્યાએ વાપરી દીધી તો વધારાની આપવા માટે મારી પાસે બેલેન્સ નથી. અને એટલે આ મનુષ્ય જન્મમાં માત્ર કરી શકાય એવું એક કામ, શિબિરમાં કદાચ તમને આકરું લાગે તો પણ હું સ્નેહભાવે તમને કહીશ, અહીંયા આપણે મોજ મજા માટે આવ્યા નથી, અહીંયા પિકનિક માટે આવ્યા નથી, અહીંયા કોઈ ખાઈ પીને આનંદ કરીને સરસ ટેસ્ટફુલ મજા આવે છે માટે આપણે આવ્યા નથી. આ યજ્ઞ બહુ વિશિષ્ટ સંકલ્પ સાથે સંઘે ઉપાડ્યો હતો, અને એ યજ્ઞ માટેની આપણી સજ્જતા એમાં સહેજે કચાશ ન ચાલી શકે. હું એક પ્રામાણિકપણે પૂછ્યું, હોલમાં આવ્યા વિનવીજય મહારાજને પૂછ્યું, સાતામાં છો? હોલમાંથી નીકળ્યા તે વખતે એમનો કૃતજ્ઞ ભાવે પ્રણામ કરીને નીકળ્યા? આ બધી વાતો એટલા માટે હું કહું છું કે આ 4 દિવસમાં બની શકે તો 400-500 ભવ એનું ભાથું બાંધવાની કોશિશ કરવી છે. આ એક 4 દિવસની યાત્રામાં બની શકે તો 25,000-50,000 ભવ ઓછા થાય એવો પુરુષાર્થ કરવો છે. તમે આવી રીતે મન થશે તે રીતે આવશો, મન થશે તેટલા વાગે આવશો, મન થશો તે રીતે ગોઠવશો, તો એનાથી જે પામવું છે એમાં ટૂંકા પડશો. અને એટલે આ વાત સહજ રીતે નીકળી કે જેટલી કુતૂહલતામાંથી ચિત્તને બહાર કાઢી શકાય કમસે કમ આ ચાર દિવસ માટે, પછી એનો અભ્યાસ પડે અને ગમે તો પછી જીવનભર કોશિશ કરીએ, પણ બે પ્રતિજ્ઞા લઈ શકાય. સાચું બોલજો, આજે 14 હતી અને તમને કોઈ એમ કહે કે આજે લીલોતરી બનાવેલી છે તો તમને મનમાં થાય ને પ્રશ્ન કે આજે 14 ને લીલોતરી કેમ વાપરવાની? થાય ને કે ન થાય? દિનેશભાઈ થાય ને? એક જૈનત્વના બેઝિક સંસ્કારો કે પાંચ તિથિ કે પર્વ તિથિના દિવસોએ આપણે નથી વાપરતા, એ ઉત્તમ આચાર છે, પાળવો જોઈએ, અચૂક પાળવો જોઈએ. પણ સપોઝ એનાથી એક ડગલું બીજું કહું, પર્વ તિથિએ લીલોતરી ન વાપરવી એ જેમ વ્રત છે, એમ જ્ઞાન લેતી વખતે ઔત્સુક્ય ન સેવવું એ પણ એક વ્રત છે. ઔત્સુક્ય વિરમણ શબ્દ વાપર્યો કે વિરમી જવું, અહીંયા મારે કઈ આયોજન કરવાનું છે તો કે નથી કરવાનું, મારું કામ માત્ર જ્ઞાન લેવાનું છે. અને બીજું જિજ્ઞાસા પરિમાણ, જિજ્ઞાસાઓ પણ લોટ ઓફ થતી હોય, અનેક પ્રશ્નો થતા હોય, તો એને પરિમાણ કરવાનું કે અત્યારે મારે કોઈકને સારું લગાડવા, કોકને શીખવવા, કોકને સીધા કરવા, મારે કોઈ પ્રશ્નો નથી પૂછવા, મારે તો મારી વાકી વળી ગયેલી જાતને સમજવા માટે પ્રશ્ન પૂછવાના છે. એટલે પહેલું વ્રત કયું કયું? કયો શબ્દ? કયો શબ્દ? ઔત્સુક્ય વિરમણ. અને બીજું જિજ્ઞાસા. મને તમારો અવાજ નથી આવતો, સાંજે ઓછું વપરાયું કે વધારે વપરાઈ ગયું? હા, તમારો જવાબ નથી મળતો મને. ઔત્સુક્ય વિરમણ. વિરમણ એટલે શું? અટકી જવું. અને પરિમાણ એટલે શું? માપ નિયંત્રિત કરવું. પહેલો શબ્દ કયો આપ્યો? ઔત્સુક્ય વિરમણ. અને બીજું જિજ્ઞાસા પરિમાણ. આ બે ની કોશિશ કરશો ને, હું તમને સ્નેહ ભાવે કહું છું, આ ચારે ચાર દિવસમાં આપણે ન ધારેલા આનંદના ઘૂંટડા પીશું, આપણે ક્યારેય ન અનુભવેલી શાંતિ એના સ્વાદ અનુભવશું. અને એટલા માટે અસરણ ભાવના, એ અસરણ ભાવનાનો એક સરસ અર્થ ચંદ્રકૌશ રાગ પાના નંબર 24 અને ચંદ્રકૌશ રાગ એના માધ્યમથી વિનય વિજય મહારાજના વચનોની આંગળી પકડી અને થોડા ડગલા માંડશું.
વિધિયતા રે
શ્રીજીન ધર્મ શરણમ, શ્રીજીન
ધર્મ શરણમ,
અનુસંધિયતામ રે, અનુસંધિયતામ રે, સુચિતર ચરણ સ્મરણમ, સુચિતર ચરણ શરણમ, વિનય વિધિયતામ રે, વિનય વિધિયતા રે, જનો બહુધા હિત કામમ, સ્વજન જનો પ્રીતિરસૈરભિરામમ,
પ્રીતિરસૈરભિરામમ,
મરણ દશાવસ મુપગતવંતમ, મરણ દશાવસ
મુપગતવંતમ,
રક્ષતિ કોપિ ન સંતમ, રક્ષતિ
કોપિ ન સંતમ,
વિનય વિધિયતારે, વિનય વિધિયતારે. અત્યંત સ્નેહવાળા સ્વજનો, એ જ્યારે મૃત્યુના મહાસાગરમાં ડૂબતા હોય છે અને ત્યારે કોઈ સ્વજન એમને બચાવી શકતો નથી, ગમે તેટલા રૂપિયા હોય, ગમે તેટલી ઔષધિઓ હોય, ગમે તેટલા ડોક્ટર હોય, ગમે તેટલી ક્ષમતા હોય, ગમે તેટલી સત્તા હોય, પણ એ જીવ લાચાર બનીને ત્યાં પલંગ ઉપર મૃત્યુના મુખમાં પહોંચે છે. હે જીવ, ગમે તેટલા સુખ સ્વજનો સ્નેહની ભરેલા હોય, એમ મારું પણ જ્યારે વાસ્તવિક મૃત્યુ નજીક આવશે, અને મૃત્યુ ક્યારે છે ખબર નથી, એ છે એ નિશ્ચિત છે. અને એટલા જ માટે ગુરુ ગોવિંદસિંહ, એની પાસે એક બહુ નાની વયનો બાળક સાધુ બનવા માટે આવે છે, શીખ ધર્મના સ્થાપક, અને બહુ નાની વયનો એ બાળક જ્યારે ગુરુ ગોવિંદસિંહને એમ કહે છે કે મારે સાધુ થવું છે, તે વખતે ગુરુ ગોવિંદસિંહ સહજ પ્રશ્ન પૂછે છે કે બચ્ચા, ઇસ છોટી સી વય મેં ક્યું એસા મન હુઆ, કેમ આવવાનું મન થયું? ત્યારે પેલા છોકરાએ જે જવાબ આપ્યો ને, નીતિનભાઈ, આપણી આંખ ઉઘડી જાય અને આપણું હૈયું હચમચી ઉઠે. પેલા છોકરાએ એટલું કહ્યું કે મારા ઘરે મારી મા રસોઈ કરતી હતી,
એની અંદર એક મોટું લાકડું હતું અને એક નાનું લાકડું હતું. મેં જોયું કે નાનું લાકડું જલ્દી બળતું હતું. મારી નાની વય છે, કદાચ હું વહેલો ચાલ્યો ગયો તો માટે હું સાધના કરવા આવ્યો છું. વિનય વિજય મહારાજ એટલા પ્રેમથી આપણને કહે છે, વિનય વિધિયતામ રે, ઓ વિનય વિધિયતામ રે, શ્રીજીન ધર્મ શરણમ, શ્રીજીન ધર્મ શરણમ, અનુસંધિયતારે, અનુસંધિયતારે, સુચિતર ચરણ સ્મરણમ, સુચિતર ચરણ શરણમ, વિનય વિધિયતારે, તુરગત તુરગર થે ભનરાવૃત્તિ કલિતમ, તુરગથે નરાવૃત્તિ કલિતમ, દગતમ બલમસ્કલિતમ, દગતમ બલમસ્કલિતમ, હરતિ માછીમાર એક જાળ નાખે અને નાના મોટા અનેક માછલાઓ એક સાથે તણાઈ જાય. એમ આ સંસારનો કોઈ પણ જીવ, કેવળ મનુષ્ય નહીં, કેવળ તિર્યંચ નહીં, દેવ હોય, નારક હોય, એકેન્દ્રિય હોય, બેન્દ્રિય હોય, ચૌરિન્દ્રિય હોય, કોઈ પણ હોય, જ્યારે યમ રાજા પોતાની જાળ નાખે ત્યારે ભલભલા ચક્રવર્તી, ભલભલા તીર્થંકરના આત્માઓ, ભલભલા ઘોડા, રથ, હાથીથી સજ્જ એવા ચક્રવર્તીઓ, એ ઇન્દ્ર મહારાજા હોય. તમને ખબર છે, દેવલોકના જેટલા પણ દેવો પણ હોય ને, શાસ્ત્રોમાં વચન છે કે એમની ગતિજન્ય વ્યવસ્થા એવી છે કે 6 મહિના આયુષ્યના બાકી રહે એટલે એમની પુષ્પની માળા કરમાવા માંડે, અને પુષ્પની માળા કરમાય ઇટ ઇન્ડિકેટ્સ કે હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે. અને તે વખતે નિર્મળ સમ્યક દર્શન જેની પાસે છે એવા ગણતરીના દેવો સિવાય મોટા ભાગના દેવો ઇન્દ્રલોકના ચાલતા દિવ્ય સંગીતમાં ન બેસી શકે, ન વાવડીમાં મન ઠરે, ન નંદનવનમાં મન ઠરે, અને એક જ ચિંતા થાય કે હવે જવાનું, હવે જવાનું, હવે જવાનું, હવે જવાનું. અને શાસ્ત્રમાં વર્ણન છે કે મોટા ભાગના જીવ દેવલોકના મૃત્યુ પામી અને અપકાય અને વનસ્પતિ કાયમાં ઉત્પન્ન થાય. કારણ આયુષ્ય હોય ત્યારે વાવડીઓ અને નંદનવનના ઉદ્યાનમાં એટલું બધું ચિત્ર હોય કે એમાં જ આયુષ્ય બંધાઈ જાય અને પછી પુષ્પ તરીકે કે પાણીના જીવ તરીકે ત્યાં ઉત્પન્ન થઈ જાય. વાત એટલી છે. તમને કે મને પણ એક સાદો સવાલ કરું. અત્યારે બધું સ્વસ્થ હોય મનોજભાઈ, બધું સેટઅપ થયેલું હોય, બધું જ આ હોય, 32 વર્ષનો દીકરો થયો હોય, એના લગ્ન લેવડાવ્યા ગયા થઈ ગયા હોય, એના ઘરે એક દીકરો હોય, અને કોઈ રિપોર્ટ કરાવી અને તે વખતે ડોક્ટર એમ કે અંદર બ્લડ કેન્સર ડેવલપ થઈ ગયું છે અને અમને એમ લાગે છે કે કદાચ 6 મહિના કે 12 મહિના કદાચ ચાલે. સાચું બોલજો, એ 6 મહિના કે 12 મહિનામાં આપણે કેટલા એફર્ટ કરીએ, આપણા લેવલના બધા દુનિયાભરમાં જે શક્ય હોય બધું કરીએ અને પછી પણ ખબર પડે કે ધેર ઇઝ નો રેમેડી એટ ઓલ, તો એ 12 મહિના કે 6 મહિનાનો ગાળો કેવો જાય? રોજ પિક્ચર જોવા જઈ શકીએ? હા, પાર્ટીમાં જઈ શકીએ, ફરવા જઈ શકીએ, અને કદાચ જવું પડે તો કઈ રીતે જઈએ? આંખ સામે 32 વર્ષનો જુવાન જો દીકરો એને મૃત્યુની અવસ્થા નજીક આવી હોય, આ વાત વિનવીજય મહારાજ એટલે કરે છે કે જો ધર્મનું સરણું આપણે સ્વીકાર્યું તો બચીશું. કારણ કે ધર્મ એક જ એવું તત્વ છે કે જે આ સંસારમાં છેલ્લા શ્વાસ સુધી નહીં, છેલ્લા ભવ સુધી આપણો સાથ છોડે એમ નથી. બીજું બધું છોડશે આપણને, બીજું બધું આપણાથી દૂર થશે, એ પત્ની, એ પુત્ર, એ પતિ, એ બાળકો, એ પૈસા, એ બધું જ જાણે અજાણે સંજોગના કારણે કે સ્થિતિના કારણે બધું છૂટશે. અને જ્યારે મૃત્યુ આવીને આપણી નજીક આવશે, આ વાત આજે રાત્રે સુવો ત્યારે 10 મિનિટ 15 મિનિટ પ્રયોગ કરજો. અને 10 મિનિટ કે 15 મિનિટ પ્રયોગ કરતી વખતે એક કલ્પના ઊભી કરજો કે આવતીકાલે કદાચ હું આ સંસારમાં ન હોઉં. આવું બની શકે કે ન બની શકે? સંભાવના કહું છું, બને કે ન બને? આ દુનિયામાં એવા કેટલાય માણસો છે કે જે લોકો રાત્રે સૂતા પછી સવારે જાગ્યા નથી. તો આવતીકાલે કદાચ મારું આયુષ્ય પૂરું થઈ ગયેલું હોય તો મારી તૈયારી કેટલી? અને આ વિચારણા કરતા 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 આપણને આપણી લાચારીનો વાસ્તવિક આંશિક પણ અનુભવ થશે કે કોના માટે આ બધો ક્રોધ કર્યો, કોના માટે આ માયાઓ કરી, કોના માટે આ લોભ કર્યો, કોના માટે આ કષાયો કર્યા, કોના માટે આ બધા વેર ઉભા કર્યા, કોને માટે, સાના માટે, અલ્ટિમેટલી ફોર વોટ, અલ્ટિમેટલી ફોર વોટ સ્ટેજ. અને જ્યારે આવું અંદરથી ઉકસે ને, તે વખતે આપોઆપ કહેવું જ નહીં પડશે કે ક્રોધ નથી કરવા જેવો. કારણ કે ખબર પડશે કે જે વસ્તુ જ અસરણભૂત છે એના માટે ક્રોધ કરીને મારે આત્માને ક્યાં કલુષિત કરવો? વિનય વિધિયતામ રે, વિનય વિધિયતામ રે. આમાં ત્રીજી ગાથા પણ બહુ મજાની છે. પ્રવિશતિ વજ્રમયે અધિ સદને, પ્રવિશતિ
વ્રજમયે અધિ સદને,
તૃણમથ ઘટયતિ વદને,
તૃણમથ ઘટયતિ વદને.
तदपि न मुञ्चति हत समवर्ति
तदपि न मुञ्चति हत समवर्ति
निर्दय पौरुष नति निर्दय पौरुष नति विनय विधीयतारे ओ विनय विधीयतारे
సగ సమ సగ సద సగ సని మరని మని ధని ని ధని ని ధని స స స స స ని ని ధ ని ధ ధ ని ధ ని ధ గ గ స ని ధ ధ ని ధ ధ ద ద ద న న న న న యా
એમ કે છે કે મૃત્યુ તમે પરલોક હજી નથી જાણ્યો, મોક્ષની વાત હજી નથી જાણતા, આપણને એમ કે છે, પણ તમે મૃત્યુને તો ઓળખી શકો છો ને. આપણે કે મોક્ષ કોણે જોયો છે, વાત સાચી છે, નથી જોયો, આપણે નાસ્તિક બનીને અત્યારે વિચાર કરીએ, પણ મૃત્યુ તો જોયું છે ને. પોતાના પિતાને, પોતાના કાકાને, પોતાના દીકરાને, પોતાના ઘરનાને આપણે અગ્નિસ્દાહ આપીને આવ્યા છે. અને એટલા માટે એમણે એમ કહ્યું કે મહાકાળથી બચવા માટે કોઈ વજ્રના ઘરમાં બેસી જાય અથવા તો એની આગળ લાચારી ભરેલી આ કાકલુદી કરે. આજ સુધી એ નિર્દય છે, એણે કોઈને દયા બક્ષી જ નથી. આપણે ત્યાં એક હસવામાં જોક આવતો હતો કે એક માણસ છે, એને મૃત્યુ લેવા આવ્યું, યમરાજા આવ્યા. પેલો ગભરાઈ ગયો. એને કીધું, સાહેબ આ તો બધું ઓફિસનું લિસ્ટ છે, આખું બાકી છે મારે. એક કામ કરો, એકાદ દિવસ તો આપો, થોડું બધું સેટિંગ કરી લો. 31st March છે, હા, એકાદ દિવસ મને આપો. પછી એને થયું કે આ વાત કરવી કેવી રીતે, એટલે એને પહેલા શું ઓફર કરી, વોટ યુ વિલ હેવ, કોફી ઓર ટી? યમરાજાને કહ્યું કે સાહેબ કોફી કે ચા શું લેશો? એટલે યમરાજા 5 મિનિટ માટે વિચાર્યો, લાગ્યો કે યુ આર ધ ફર્સ્ટ પર્સન, આજ સુધી મને જોઈને કોઈ કોફી કે ચાની ઓફર જ નથી કરી. યમરાજા કે એક કોફી ચાલશે, કેપેચિનો, એક કોફી ચાલશે. પેલો તો ખુશ થઈ ગયો અને ફર્સ્ટ ક્લાસ કોફી બનાવી અને એમાં એને ઘેનની ગોળી નાખી દીધી. કારણ એના મનમાં એમ હતું કે જો થોડું ઊંઘી જાય તો હું થોડું મારા બધા એન્ટ્રીના સેટિંગ પૂરા કરી દઉં. ખરેખર ઊંઘ આવી ગઈ, યમરાજાને ઊંઘ આવી ગઈ. 2 કલાક બરાબર ઊંઘ લીધી. સાહેબે જોયું યમરાજાના હાથમાં શું છે, તો લિસ્ટ હતું. નીતિનભાઈ સવારે લિસ્ટ લઈને ઉભેલા હતા ને, એવું લિસ્ટ હતું. અને લિસ્ટમાં જોયું તો પહેલું જ નામ પોતાનું હતું. એટલે એને શું કર્યું, એ પોતાનું નામ વાળું કાગળ કાઢી લીધું અને છેલ્લું ગોઠવી દીધું. એને બુદ્ધિનો અહંકાર હતો કે સાહેબ આપણું પહેલું નામ છે ને એને શું કરી નાખીએ, છેલ્લું, એટલે એટલો ટાઈમ મળશે ને મને વધારે. એટલે ટુ ડેઝ વર્ક લિસ્ટ આવે ને તમારી ઓફિસમાં મૂકો છો ને, ટુ ડેઝ લિસ્ટ, એવું યમરાજાનું લિસ્ટ હતું કે આજે કેટલા જણને પાર્સલ લઈ જવાના છે. એટલે પોતાનું નામ છેલ્લું મૂકી દીધું, ખુશ થયો. અને બે કલાક પછી યમરાજાની ઊંઘ ઉગડી. યમરાજા સ્વસ્થ થઈને કે હસ, સ્વર્ગલોકમાં તો આવી કેપેચ્યુનો મળી નથી કોઈ દિવસ, કે આજે મજા આવી ગઈ, હું તારા પર ખુશ છું, ચાલ આજે પહેલેથી નહીં છેલ્લેથી લઈ જવાની શરૂઆત કરીશ.
વિનય વિધિયતામ રે, ઓ વિનય વિધિયતા રે.
સમજી ગયા, સમજી ગયા ને? આપણે બહુ પ્લાન બનાવ્યા, સાચું કહો, આવનારી ક્ષણમાં શું થવાનું એની ખબર નથી, અને 100 સાલ ને 200 સાલના પ્લાનિંગમાં જિંદગી પૂરી કરી નાખીએ છીએ. આવનારી ક્ષણ શું છે એનો અહેસાસ નથી, અને 7 પેઢીને તકલીફ ન પડે એને માટે જન્મ જન્મમાં માંડ મળનારો મનુષ્ય જન્મ એ પૂરો કરી નાખીએ છીએ. આ વાત વિનય મહારાજ એમ કે છે. આવી બીજી પણ એક વાત પુરાણની અંદર હિન્દુ પરંપરામાં મળે છે કે એક માણસને મૃત્યુનો ખૂબ ભય લાગ્યો. એને કોઈએ કહ્યું કે આવતીકાલે તારું મૃત્યુ છે. આ પુરાણની કથા છે. એટલે એને શિવજીને સાધના કરી અને શિવજી ભોળા તરત પ્રસન્ન થઈ જાય. પ્રસન્ન થઈને એને કીધું કે બોલ, શું જોઈએ તારે, કેમ આટલું મારી સાધના કરે છે? તો કે પ્રભુ, મને વિષ્ણુનું ગરુડ જોઈએ છે. એને શું વિચાર આવ્યો? મને વિષ્ણુનું ગરુડ જોઈએ છે. હવે શિવજી પ્રસન્ન થયા, ગરુડ મળી ગયું. તો કે શું કામ છે? તો કે મારે દૂર 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 મૃત્યુલોકની છેવાડે ચાલ્યા જવું છે, એટલે મોત મને પકડી નહીં શકે. વરદાન મળ્યું હતું, ગરુડ લીધું, ઉપડ્યો, ઉડી 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 ઉડી, લગભગ એમ કહેવાય ને 25-50 હજાર માઇલ કે જે હશે તે દૂર પહોંચ્યો. પછી થોડો થાક લાગ્યો એટલે એક ઝાડ હતું ત્યાં આરામ કર્યો, અને ત્યાં ઝાડ હતું ત્યાં યમરાજા બેઠો હતો. અને પેલો કે તમે અહીંયા? તો કે આજના લિસ્ટમાં તારું નામ છે, પણ તમે આટલા દૂર? તો કે હું ગઈકાલથી વિચાર કરતો હતો કે તારું મૃત્યુ આ જગ્યાએ લખેલું હતું, અને તું એક દિવસમાં આટલું અંતર કાપીને આવશે કઈ રીતે? હા, પેલા મૃત્યુ યમરાજા એમ કે છે કે મને ચિંતા એ જ હતી કે આટલું દૂર ડિસ્ટન્સ તારું મોત લખેલું છે, અને તું તો ત્યાં બેઠો છે, આટલો 24 કલાકમાં આવશે કઈ રીતે? અને પોતે જ સાધના કરી, પોતે જ વિષ્ણુનું ગરુડ માંગ્યું. આ તો રૂપક કથાઓ છે. એનો ભાવ એ છે, મૃત્યુ એના નિશ્ચિત સ્થળે કાઢી લે છે, અને એના નિશ્ચિત સમયે અચૂક આવે છે. મૃત્યુનો વિરોધ નથી કરવો, પણ મૃત્યુનો સ્વીકાર કરીને મોત આવે તે પહેલા જીવી લેવું છે. મૃત્યુથી બચી નથી શકવાના, પણ એટલે એ સરસ શબ્દ આપ્યો વિનય વિજય મહારાજે, વિનય વિધિયતામ રે, શ્રીજીને ધર્મ શરણમ અનુસંધિયતામ રે. સાહેબ, અનુસંધિયતામ શબ્દનો શું સમજો? જોડાણ. અનુ એટલે જોડાવું પાછળથી, સંધિયતમ. હા, સુચિતર ચરણ સ્મરણમ. આ પવિત્ર ચરણોના સ્મરણનું અનુસંધાન કર. તું મોતથી નહીં બચી શકે, પણ મોત આવતા પહેલા મરેલું જીવન શા માટે જીવવાનું? ધબકતું જીવન તો જીવી લે. અને એટલા માટે કેટલા સુંદર શબ્દો આપ્યા,
વિનય વિધિયતામ રે, ઓ વિનય વિધિયતામ રે.
ચોથી ગાથા,
વિદ્યા મંત્ર મહૌષધિ સેવા,
પાના નંબર 26 પર
સૃજતુ વસીકૃત દેવાં સૃજતુ વસીકૃત દેવાં રસતુ રસાયન મુપચય કરણમ
રસતુ રસાયન મુપચય કરણમ
તદપિ ન મુંચતિ મરણમ તદપિ ન મુંચતિ મરણમ વિનય વિધિયતાયે ઓ વિનય વિધિયતાયે
ગમે તેટલા દેવોના મંત્ર ગમે તેટલી વિદ્યાઓ અથવા ગમે તેટલા શરીરને પુષ્ટ કરનારા શિલાજીત કે રસાયણોનું સેવન કરીએ, મૃત્યુ જ્યારે આવે છે ત્યારે આપણે કોઈ બચી શકતા નથી. ભલે લાંબા સમય સુધી પ્રાણાયામ કર્યા હોય, ભલે સમુદ્રની પેલે પાર જઈએ કે ભલે પહાડોના શિખર પર જઈને રહીએ, પણ એક દિવસ આપણા આ દેહનું પિંજર થવાનું છે. એક વાત વિનોબાજીએ પોતાના અનુભવના નિચોડમાં લખ્યું છે કે પ્રભાતે પ્રભુ દર્શનમ શબ્દ જે પ્રચલિત છે ને, એની જગ્યાએ વિનોબાજીએ એક શબ્દ લખ્યો છે, પ્રભાતે મલ દર્શનમ. મલ દર્શનમ, જીવનની નક્કર વાસ્તવિકતા એને જેટલી ઉઘાડી આંખોથી જોતા આવડશે એટલી જીવવાની તાકાત વધી જશે. એટલી આપણને ખબર પડી જાય કે મૃત્યુ અનિવાર્ય છે. તો જે અનિવાર્ય છે એની એનર્જી નહીં ખર્ચવાની, પણ એ મૃત્યુ આવતા પહેલા જ ક્ષણે ક્ષણ મારે જીવી લેવું છે, એમાં મહેનત કરવાની. મૃત્યુથી બચવા માટે આજ સુધી બ્રહ્માંડમાં કોઈએ સફળતા મેળવી નથી, કોઈ બચી શક્યું નથી. તો જે ચીજમાં કોઈ બચી શક્યું નથી, એટલું જ નહીં, કેવળ જ્ઞાનમાં જોયેલા પ્રભુ એમ કહે છે કે જેણે જેણે જન્મ ધારણ કર્યો એને મૃત્યુ અવશ્ય આવ્યું છે, એવું મારા ભગવાનનું વચન છે. હવે મેં જન્મ તો લઈ લીધો, ઇટ મીન્સ કે મારું મૃત્યુ હવે નિશ્ચિત છે. ક્યારે છે, ક્યાં છે એ ખબર નથી. તો હું એવું જીવું કે જેના કારણે આવતીકાલે આવે તો પણ મને અફસોસ ન થાય. હું એવું જીવું કે જેના કારણે આવતીકાલે કદાચ જવાનું આવે તો મને પસ્તાવો ન થાય કે તમે મને પહેલેથી કંઈક કહેવું જોઈએ ને. અને ચારિત્રનો અર્થ કેવળ રજોહરણ નથી, આમાં જે સરસ લખ્યું છે ને, આવી રીતે આત્માને સારા સારા ભાવોથી જેનાથી આશ્રવ થાય છે એવા સ્થાનોથી અટકાવવું એ ચારિત્રના તરફના ચરણ છે. આજે આપણને વિચાર થયો કે કોકની નિંદા કરવી છે, જીભમાંથી શરૂઆત થઈ રહી છે, અને તે જ વખતે આ વચન યાદ આવે,
વિનય વિધિયતારે, વિનય વિધિયતારે, શ્રીજીન ધર્મ શરણમ, શ્રીજીન ધર્મ શરણમ.
એનાથી એક ડગલું આગળ રાગ ચંદ્ર કૌશ. આમે નો સમય કયો ગણાય ગિરિરાજ? રાત્રો. દરેક રાગનો એક ચોક્કસ સમય હોય છે, દરેક રાગની એક ચોક્કસ અમુક પ્રકારના અભામંડળ ઉભી કરવાની ક્ષમતા હોય છે. મેં પણ જીવનમાં કદાચ આ પહેલી વખત આ પદ જોયું આજે અત્યારે, અને હું તમને કહું, એને મેં પૂછ્યું, એનો વિશેષક અધિકારી વ્યક્તિ છે, એણે કહ્યું કે આ સાંજનો જ એટલે કે રાત્રિનો જ રાગ છે ચંદ્રકૌશ. અને રાત્રિના જે રાગમાં અત્યારે આપણા મનમાં ત્રીજી ગાથા આવી, આપણા ચિત્તને સ્થિર કરે, એક પણ ગાથા છોડવાની ઈચ્છા ન થાય, એટલો લયનો આનંદ આવે છે. આમાં સરસ લખ્યું કે ગમે તેટલા કાળા ભ્રમર વાળો હોય આપણા, પણ ધીમે ધીમે સફેદ થઈ અને જરા કરે એટલે કે વૃદ્ધત્વ આવવાનું છે. મેરિલિન મનરો હોલિવૂડની વન ઓફ ધ બેસ્ટ નટી અભિનેત્રી, તમને ખબર છે એના જીવનનો અંત કઈ રીતે આવ્યો? She committed suicide. કેમ? પોતાના વાળમાં એક સફેદ વાળ જોયો અને એને આઘાત લાગ્યો કે શું હું વૃદ્ધ થઈ ગઈ, તો હવે હોલિવૂડ ની અંદર વૃદ્ધ થઈ જઈશ તો મારું શું અસ્તિત્વ? અને એનો આઘાત જીરવી ન શકી એટલે ત્યાંને ત્યાં ઘેનની ગોળીઓ વધુ પ્રમાણમાં ખાઈ અને સી કમિટેડ સુસાઇડ, મેરિલિન મનરો. અને એને પ્રભુનો શાસન નહોતું મળ્યું, એને ધર્મ નહોતો મળેલો, એટલે જરા એટલે કે વૃદ્ધત્વ એને અભિશાપ લાગ્યો અને એને પોતાનું જીવન ટૂંકાવી દીધું. ત્યારે વિનય વિજય મહારાજ એમ કે છે, યુવાનીમાં ઉન્મત્ત ન બનાય અને વૃદ્ધત્વમાં પરિપક્વ સ્થિતિ આવે માટે આનો વિચાર કરવાનો છે. આજે ગમે તેટલી યુવાની હોય, આજે ભલે સાયકલિંગ કરીને 500 કિલોમીટર નો ડ્રાઈવ કરી શકતા હોય સાયકલ પર, અને છતાં કોઈ પૂછે કે શું બાકી તમારી તાકાત, તો તે વખતે મૌન રહેવાનું મન થાય. કારણ કે આપણને બેકગ્રાઉન્ડમાં ખબર છે કે આવતીકાલે કદાચ 10 વર્ષ પછી ઘરનો એક ડગલું ચાલવા માટે મારી કાયા તૈયાર નહીં હોય, અને હું લાકડી લઈને આમામામામામ કરતો એક ડગલું માંડવાની કદાચ કોશિશ કરતો હોઈશ. એ જીવનની વાસ્તવિકતા છે. જરા એટલે વૃદ્ધત્વ, એટલે મોત તો આવતા આવશે, વૃદ્ધત્વ એના પહેલા આવશે. માટે હે જીવ, આ જીવનની અસરણતાનો સ્વીકાર કરી અને તું પ્રભુના શરણને સ્વીકાર કરી લે. વિનય વિધિયતાં રે, હે વિનય વિધિયતાં રે, વિનય વિધિયતાં રે, વિનય વિધિયતાં રે. છેલ્લી ગાથા, એના પહેલાનું એક વચન પણ બહુ મજાનું છે. પહેલા અસરણતા કોની વાત કરી? મૃત્યુ. મૃત્યુની પહેલા શું આવશે? વૃદ્ધત્વ. અને વૃદ્ધત્વની પહેલા એક વાત કરી કે આ જે કાયા છે ને, ગમે તેટલી સાચવીએ પણ એ ગમે ત્યારે રોગોથી ઘેરાય અને રોગિષ્ટ અવસ્થાનો અનુભવ કરાવી શકે છે. મેં તમને ink.com ની જે વાત કરી ને, એમાં એક 15 વર્ષની દીકરીનો ઇન્ટરવ્યુ છે, 8 મિનિટનો, કે જેને 6 મહિનાની ઉંમરે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરી છે. કેટલી એજ? એટ ધ એજ ઓફ 6 મંથ તાતાની કેન્સર હોસ્પિટલમાં એક દિવસ આંટો મારીએ અને ખબર પડે કે 1 વર્ષથી માંડી અને 80 વર્ષ સુધી આ કાયાએ કોને 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 ક્યારે ક્યારે દગો આપ્યો છે. આનો અર્થ કાયા પ્રત્યે દુર્ભાવ કરવા માટે નહીં, પણ કાયાની નશ્વરતાનો અહેસાસ થઈ જાય તો આ કાયા દ્વારા જેટલો દાનશીલ તપ અને ભાવ ધર્મ કરી લેવાય એ કરવા માટે પ્રવૃત્ત થવાય. યુ ગોટ ધ પોઈન્ટ? આપણને ખબર પડે કે ફલાણી પેઢી તો ઉઠી જ જવા માટેની છે, તો આપણે શું કરીએ ડાયા વેપારી તરીકે? કે જેટલું ફંડ આપણું ત્યાંથી કાઢી લેવાય એટલું કાઢીએ કે ન કાઢીએ કે નહીં? આપણને ખબર પડે કે હવે એની બેલેન્સ શીટમાં કઈ મજા નથી, તો આપણે સમજણ પૂર્વક આપણું ફંડ પહેલા ઘર ભેગું કરીએ કે ન કરીએ? એમ વિનય વિજય મહારાજ એમ કે છે કે આ શરીરથી જેટલી સેવા કરી શકાય, આ શરીરથી ગઈકાલે રાત્રે આ મેલબોર્ન જૈન સંઘના યુવકમાંના એક યુવક અત્યારે બહાર મને મળ્યા ત્યારે ખબર પડી, આખી રાત આની તૈયારીમાં સવારે 6:30 વાગ્યા પછી થોડોક આરામ એમણે કર્યો છે. એટલે એમણે શું કર્યું? એમના શરીરને ઊંઘ નહીં આવતી હોય, એમને થાક નહીં લાગ્યો, પણ એમનામાં પ્રગટેલા ધર્મ પ્રત્યેના અનુરાગના કારણે આ કાયાથી જેટલું કામ કરી શકાય એટલું કામ કરવા દ્વારા એમણે પોતાના જીવનમાં ધર્મની પ્રતિષ્ઠાનો અનુભવ કરાવ્યો છે. નહીં તો કહી શકતા હતા કે ભાઈ હવે થાય તો કરો, નહીં તો કઈ નહીં, અમે તો ઊંઘીએ કે નહીં, અમને બી કઈ શરીર છે કે નહીં. નીતિનભાઈને ત્યાં 3-4 દિવસ રહેવાનું થયું ત્યારે આખો પરિવાર, દીકરી પેલી નિમિતા આંબેલની ઉડી ચાલે અને 24 કલાક હું આમ જોયા કરું કોણ આવ્યું, કેટલા આવ્યા, કેમ આવ્યા, અને મનની પ્રસન્નતા અને ઉલ્લાસ સાથે રાત્રે 12 વાગ્યા હોય કે સવારે 8 વાગ્યા હોય જે સેવામાં લાગેલા મેં જે જોયા છે, હૃદયથી આખા તમને બધાને વંદન કરવાનું વારંવાર મન થયું છે. કેમ? કે તમે અહીં રહીને આ જ્ઞાન પ્રાપ્તિ વખતે મેં તમારી અંદરની ઊંચાઈનો અનુભવ કર્યો છે. તો આ શું કર્યું? વિનયજી મહારાજ એમ કહે છે કે આ શરીર ગમે ત્યારે રોગથી ઘેરાવાનું છે, બીજું આ શરીર ગમે ત્યારે વૃદ્ધત્વે પહોંચવાનું છે, અને ત્રીજું કદાચ રોગ ના આવ્યો, કદાચ વૃદ્ધત્વ પણ ના આવ્યું પણ મોત ના આવે, એવું બને કોઈને? એવું બને તો છેલ્લે મોત તો આવવાનું જ છે, ને એ પાછું ગમે ત્યારે આવવાનું છે. એની કોઈ એક્સપાયરી ડેટ આવે ખરી? મેડિસિન ઉપર હોય છે, દવાની ઉપર હોય છે કે આ એક્સપાયરી ડેટ છે? આપણી ઉપર લખેલી છે એક્સપાયરી ડેટ? હા, મને ખબર નથી, તમારામાંથી કોઈને ખબર હોય તો મને જરા કહેજો કે દીપકભાઈ અહીંયા લખેલું હોય છે કે આ એક્સપાયરી ડેટ છે. હા, પર્થવાળા ભાઈઓ લખેલું હોય છે કે? તમે તો ડેન્ટિસ્ટ છો, ડોક્ટર છો, એક તો કઈ લખ્યું છે આમાં એક્સપાયરી ડેટ આટલી છે? વિનયજી મહારાજ એમ કે છે કે આપણા બધાની એક્સપાયરી ડેટ પણ એ ક્યારે છે ખબર નથી, માટે એ આવે તે પહેલા આપણે દાન, શીલ, તપ અને ભાવના રૂપી 4 પ્રકારનો પ્રભુએ બતાવેલો જે ધર્મ છે એનાથી વધુ ને વધુ ભાવિત થઈ જઈએ. થયું છે ને? હા, એના માટેનો જ આપણો યત્ન છે ને.
વિનય વિધિયતામ રે, વિનય વિધિયતારે.
હવે જે ગુજરાતીમાં છે ને એને ચંદ્રકોશમાં જ ગાવાની કોશિશ કરીએ. આ રાગ સુંદર થયો છે.
જીન ધર્મ શરણ સ્વીકાર ભવિક જન, જીન ધર્મ શરણ સ્વીકાર, જીન ધર્મ શરણ સ્વીકાર ભવિક જન, જીન ધર્મ શરણ સ્વીકાર. નિર્મલ દર્શન જ્ઞાન ચરણ ગુણ, નિર્મલ દર્શન જ્ઞાન ચરણ ગુણ, શિવ માર્ગ સુખકાર, જીન ધર્મ શરણ સ્વીકાર. ઓ, જીન ધર્મ શરણ સ્વીકાર.
વર ભાખ્યો ધર્મ જ સાચો,
જીન વર ભાખ્યો ધર્મ જ સાચો,
જીમ ભવ સાગર ના,
જીમ ભવ સાગર ના,
મુક્તિ કિનારે એ લઈ જાવે,
મુક્તિ કિનારે એ લઈ જાવે,
આરાધો શુભ ભા,
આરાધો શુભ ભા,
હિત કર સ્નેહી સ્વજનો સૌએ,
હિત કર સ્નેહી સ્વજનો સૌએ,
સ્નેહ ભલે જ બતાવે,
સ્નેહ ભલે જ બતાવે, આવે આવે યમના તેડા ત્યારે, કોઈન રક્ષક થાવે,
સમજવા માટે વાત કરું. કોઈ મૃત્યુના બિછાને હોય ત્યારે આ ભાવનાનો ઉપયોગ નહીં કરવાનો. ભાઈ જેટલું એનું આયુષ્ય, હા તો શું થશે? ફરી પાછો બપોરનો શબ્દ યાદ કરાવું તો શું થશે? ભૂલી ગયા કયો શબ્દ કીધો તો? દૂર નહીં. પણ પોતે મૃત્યુના બિછાને પડે ત્યારે કોઈ ગમે તેટલું કરશે પણ મને મૃત્યુથી બચાવી શકવાનું નથી એ ધારણા કરીને સ્થિર એટલે થવાનું, નહીતર છેલ્લી ક્ષણોમાં સ્વજનો માટે બીજા માટે એટલા કષાયો, એટલો ક્રોધ અને એટલું આવી શકે. સાહેબ તમે બીમાર પડેલા, અમે ચાર 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 મહિના સુધી હોસ્પિટલમાં રોજ આવ્યા અને અમને જરાક આટલું થયું ત્યારે તમારે ત્રણ દડા ના આવ્યું. એટલે પોતાના માટે આ ચિત્તમાં વિચાર કરવાનો કે વાસ્તવિક જ્યારે મોત આવશે ત્યારે મને કોઈ બચાવી શકવાનું નથી સિવાય પ્રભુનો ધર્મ. આજે ચારિત્ર પદનો દિવસ, નવપદજીની ઓળી, અને એ નવપદજી ઓળીના ચારિત્ર પદના દિવસે આપણને આ વાત વિનયજી મહારાજ આપણને એમ કે છે કે હું તમને હૃદયથી પોકારી પોકારીને કહું છું, આ જગતમાં આપણે ધર્મ સિવાય અસરણ છે. રોજ બોલીએ છીએ ને પૂજા કરીએ ત્યારે પેલા શબ્દો, અન્યથા શરણમ નાસ્તિ, પછી ત્વમેવ શરણમ મમ તસ્માત કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર. જીન ધર્મ શરણ સ્વીકાર ભવિક જન, જીન ધર્મ શરણ સ્વીકાર, જીન ધર્મ શરણ સ્વીકાર ભવિક જન, જીન ધર્મ શરણ સ્વીકાર, જીન ધર્મ શરણ સ્વીકાર, જીન ધર્મ શરણ સ્વીકાર.
સબ હી જૂઠો જૂઠો, તન ધન જો બન સબ હી જૂઠો, પ્રાણ પલક મેં જાવે તન છૂટે ધન કોન કામ કા, તન છૂટે ધન કોન કામ કા, કાય કાયું કુકુ પણ કહાવે, કાયું કુકુ પણ કહાવે, અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર
નહીં મળશે. આનંદગંજી મહારાજ વાત નીકળી એટલે કહું તમને, ગિરિરાજભાઈના પિતાજી એમની છેલ્લી વયમાં આંખની તકલીફ થઈ અને પછી આનંદગંજીનો સામાન્ય પરિચય તે વખતે થયેલો અને વેદના થઈ કે આનંદગંજી મહારાજને વાંચ્યા વિના મારું જીવન પૂરું થઈ ગયું. અને તમને ને મને આશ્ચર્ય થાય, આજે કેટલી વય છે એમની?
86.
આજે 86 વર્ષની વય છે એમની, બરોડા રહે છે. અને તમને ને મને આશ્ચર્ય થાય કે વેદનાના કારણે જે આંખમાં રોશની કે તેજની સંભાવના નહોતી એ લગભગ કોઈ ઉપચાર વિના આનંદગંજીના પ્રેમથી આંખ એઝ ઇટ ઇઝ પાછી આવી. અને પછીના વર્ષોમાં આનંદગંજીના બધા પદો વિશેનું અદ્ભુત કામ શાસ્ત્રીય સંગીતના લયમાં શરૂ કર્યું હતું તે હજી ચાલુ છે. અને કુદરતી પિતાનું આ અંદરનું એક જોડાણ અને એમાં શબ્દ એને મળ્યો એટલે એને આમાં લીધું, અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે. જું જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે,
જું જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે.
તન છૂટે ધન કોન કામ કો કાહે તુ કૃપણ કહાવે,
તન છૂટે ધન કોન કામ કો કાહે તુ કૃપણ કહાવે.
અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે, બેર બેર નહીં આવે,
બેર બેર નહીં આવે, બેર બેર નહીં આવે, બેર બેર નહીં આવે, બેર બેર નહીં આવે.
જાકે દિલ મે સાચ બસત હૈ તાકુ જૂઠન ભાવે, આનંદ ઘન પ્રભુ ચલત પંથ મે સમરી સમરી ગુણ ગાવે, ગુણ ગાવે, ગુણ ગાવે.
બેર નહીં
આવે, અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં અવસર
બેર બેર.
જીન ધર્મ શરણ સ્વીકાર
હો જીન ધર્મ શરણ સ્વીકાર
એક નાનકડું ચિત્ર મનમાં છેલ્લું ધારણ કરીએ અત્યારે બધા સેફ બેઠા છે સપોઝ અહીં અત્યારે ધરતીકંપ થાય નથી થવાનો ચિંતા નહીં કરતા અને કદાચ થાય પણ ખરો આ પ્રકૃતિમાં ક્યારે શું બને તીર્થંકરોની એક અદ્ભુત વાત છે બહારની સ્થિતિની ચર્ચા અજ્ઞાન વ્યક્તિઓ કરે અને ભીતરની ચિત્તની સ્થિતિ એની ચર્ચા જ્ઞાનીઓ કરે મહાવીર એની સાધનાનો સાર કયો કે જે ઘટના વિશે એના હાથમાં કોઈ નિયંત્રણ નથી એમાં સમજુ માણસ સાની ઉર્જા ખર્ચે અને જે ચીજ એના પૂર્ણ નિયંત્રણમાં છે એમાં એ પ્રવૃત્ત કેમ ન થાય દાખલા તરીકે અહીંથી એવું કંઈક બને આવું બનવાનું નથી છતાં પ્રેમથી કહું બની શકે કે અહીં આખું આ મકાન આપણું ઉચકાય ગભરાતા નહીં અને બાજુમાં જ શું છે દરિયો ત્યાં એ આખું જઈ અને ફર દેખીને છૂટું પડે અને આપણે નીચે પડીએ ચારે બાજુ શું દેખાય પાણી આંખ સામે શું દેખાય મોત અને તેવા વખતે એકાદ લાકડું એકાદ પાટિયું એ જો મળી જાય તો કેવું પકડીએ હે કેવું પકડીએ ને તે વખતે વોલેટ પકડીએ કે પાટિયું પકડીએ વોલેટમાં $10,000 છે અને પાટિયાની કિંમત $10 છે સચિન હશે આ તબલા છૂટી જાય બધું છૂટે અને એક પાટિયું પકડાય આ હું મારા મનગણંત વાત નથી કરતો વિનવીજય મહારાજ એમ કે છે કે જે દિવસે જ્ઞાન અંદરથી સ્પષ્ટ થશે કે આ સંસાર એક સમુદ્ર છે અને એ સમુદ્રમાં જો ભગવાનના ધર્મરૂપી ભગવાનની વાણીરૂપી પાટિયું એકાદ મને મળશે તો મારી બચવાની સંભાવના પ્રગટ થશે અને આ દરિયામાં કદાચ ડૂબી જઈશું ને તો વધુમાં વધુ એકાદ જન્મ આપણો પૂરો થશે અને એક વાત નિખાલસપણે કહું આપણે કોઈ એવું વિશિષ્ટ જીવન નથી જીવ્યા કે આપણો એકાદ હોય તો શું ન હોય તો શું ફરક પડે હા કારણ કે આપણે તો લગભગ આપણા સ્વાર્થમાં જીવ્યા છે લગભગ આપણા ગમા ને અણગમા જિંદગી પૂરી કરી નાખી છે લગભગ મને સુખ મળે અને મનનું દુઃખ દૂર થાય એટલા નાનકડા ખાબોચિયામાં તો આપણી જિંદગી પૂરી કરી નાખી છે આપણી આખી પ્રવૃત્તિ મારા 40-50 વર્ષ તમારા 30-40-50 વર્ષ એનો ખાલી સરવૈયો કરીએ તો બે જ ખાનામાં આપણી પ્રવૃત્તિ પહોંચે મને દુઃખ કેમ ન મળે અને મને સુખ ક્યાંથી મળે આના સિવાય ત્રીજું તો કોઈ આપણું માપદંડ નથી પછી એના માટે જે કરીએ તે અત્યારે આ શિબિર પણ ગમે તેટલી ગમે પણ તો જ ગમે કે જો ટાઈમસર ગરમ ગરમ જમવાનું મળે તો જ ગમે કે જો સરસ સમયસર હીટર વાળી રૂમમાં સુવાનું મળે તો જ ગમે કે જો બધી કમ્ફર્ટ સચવાય કારણ કે તમે ને હું હજી શરીર ભાવથી એવા ઉપર ઉઠ્યા જ નથી પણ આવી વાત આવે ત્યારે વિનયજી મહારાજ એમ કે છે કે આજે રાત્રે બની શકે તો એક સ્વપ્ન તો કરજો કે આખો આ સંસાર જે છે સમુદ્ર જેવો છે અને એમાં હું પડી રહ્યો છું અને તે વખતે ભગવાનના ધર્મરૂપી આ ભગવાનની વાણી રૂપી એક પાટિયું મારા હાથમાં છે અને તમે પેલી ટાઇટેનિક ફિલ્મ જોઈ હતી ને ટાઇટેનિક હા અને છેલ્લા સીનમાં એ જે પેલું પાટિયું પકડી રાખે અને જે સિસોટી મારે અને જે જીવ બચાવવા માટેની છેલ્લી જીજીવિષા બરફથી વધારે ઠંડુ પાણી હોય અને તે વખતે જે આખું શરીર ધુજે અને તો પણ પાટિયું ન છૂટે એવી જે મથામણ છે આ ગાથા અને આ ભાવના એનો અર્થ એ છે કે ભગવાન બીજું બધું છૂટશે તો ચાલશે, તમે છૂટો તે નહીં ચાલે. હે ભગવાન, બીજું બધું જ ગૌણ થશે તો એક વખત ચાલશે, કારણ કે એના વિકલ્પ છે. પણ ભગવાન, આ મનુષ્ય જન્મ મળ્યા પછી તમે જો છૂટી જશો, આ મનુષ્ય જીવન મળ્યા પછી ખાલી ન્યૂઝપેપરમાં જિંદગી પૂરી થઈ જશે તો નહીં ચાલે. આ મનુષ્ય જન્મ મળ્યા પછી ખાલી આખા વર્ષના વેધરના કેલેન્ડરમાં પૂરા થઈ જઈશું તો નહીં ચાલે. અને એટલા માટે પહેલી ભાવના કઈ આવી? કઈ ભાવના? બીજી ભાવના? ત્રીજું? સંસાર ભાવના. અદ્ભુત છે વાત. ભૈરવી રાગ, આહા, રાગ ભૈરવી એક મજાની વાત કહું તમને. છે ને ક્ષમતા હજી 25-30 મિનિટ? હા, જો એક વાત તમને કહું, જેટલી ભૂખ અને જેટલી ક્ષમતા એટલું જ આપણે લેવું છે. ક્યાંય ઓવરડોઝ નથી આપવો, ક્યાંય એવું નથી કરવું કે બહુ થયું દીપકભાઈ, બહુ વધારે થયું. અને એવું થાય તો મને ખોટું નહીં લાગે, પણ નિખાલસપણે કહેજો કે દીપકભાઈ બહુ જ થઈ ગયું, આજે તો રાખી આટલું. કારણ, એક ભાવના ઓછી થશે તો ચાલશે, પણ ભાવના સાંભળવાની ભાવના ઓછી થાય એ નહીં ચાલે. હા, અત્યારે હું જોઉં છું કોઈકને મન થાય તો પાછળથી ઉભા થાય છે, કોકને મન થઈને જવું પડે છે, અથવા કોકના સંજોગ હશે, કોકના બાળકનું પણ નામ આવતું હોય, મને ખબર નથી. પણ હું ઈચ્છું ખરો દેવ અને ગુરુની પાસે જવું તો વિનયપૂર્વક જવું, બેસવું તો બહુમાનપૂર્વક બેસવું. તમે બધા વધારે ગમો છો એટલે આવું કહેવાનું પણ મન થાય, ખોટું નહીં લાગે તમને? હા દિનેશભાઈ, ખોટું નહીં લાગે ને? તમારી ઉત્તમતાઓ ગમે છે અને છતાં તમારી મર્યાદાઓ અંદરથી કઠે પણ છે. બહુ સ્નેહથી તમને કહું છું. હું સાંજના સમયે પણ જાંટો મારતો હતો, જમ્યા પછી નીકળ્યો હતો, ત્યારે સહજ રીતે મને એમ લાગ્યું કે હજી થોડી ગંભીરતા લઈએ તો કેમ. કેમ? તે કે હું અને તમે ઈચ્છીએ એનાથી વધારે ઝડપથી આ સમય આપણા હાથમાંથી ચાલ્યો જશે. અને કેવળ પૃચ્છાના સવાલ જવાબો, કેવળ હસી મજાક ન કરવી એવું નથી કહેતા આપણે. પણ એક વાત તમને કહું, એક દિવાલ ઉપર એક ચિત્ર લગાડીએ એ સુંદર ક્યારે લાગે ખબર? એની આજુબાજુ બીજા ચિત્ર ન હોય ત્યારે. એક જ દિવાલ ઉપર 10 ફ્રેમ લગાડી દઈએ પછી એમ એ ફુસેનની હોય તો પણ ન સારી લાગે. એમ 4 દિવસનો એક જીવનનો ટુકડો કેવળ વિનય વિજય મહારાજને જો આપીએ ને તો એ જીવનનું એવું સંભારણું થઈ જાય કે પછી 400-500 જન્મ સુધી એનો વાંધો નહીં આવે. અને એટલે મને ઈચ્છા થાય કે બની શકે તો કોશિશ તો કરજો કે આવતીકાલનો દિવસ પણ હજી છે, બીજો દિવસ છે, ભોજનના ખંડમાં પણ હા પીરસો છો અને તમે પ્રેમથી કદાચ કહેશો ભાઈ લો ને એક વસ્તુ, તો એમાં હું ના નથી કહેવાનો. પણ પછી સ્વયં વિવેક, કોઈ જાહેરાતો ન કરવી પડે, કોઈ કહેવું ન પડે, દેરાસરમાં જઈએ અને દેરાસરમાં અથવા અહીંથી ઊભા થયા પછી પણ બની શકે તો 5 મિનિટ 10 મિનિટ એકલા બેસીને આજે મેં શું સાંભળ્યું, આ તમને જે પુસ્તક આજે એમણે તૈયાર કર્યું છે ને, કલ્પિતભાઈ પંચાલ પોતે ગ્રાફિક ડિઝાઇનર, મારા વ્યવસાયનું ગ્રાફિક એ કરે, એમને જ્યારે આ ગ્રંથ મેં મોકલ્યો
તો એનું પ્રૂફ જે બનાવ્યું એમણે એનાથી એટલા એ ભાવિત થયા કે મને ઓફિસ આવીને એને મેસેજ આપ્યો કે આ સ્વાધ્યાય ક્યાં કરાવવાના છો, ઓસ્ટ્રેલિયાને? તો મારી વિઝાની વ્યવસ્થા કરાવો, મારે સાંભળવા આવવું છે. અને વિઝા એક દિવસ મોડા મળ્યા, અત્યારે થોડા કલાકોમાં એ મેલબોર્ન ઉતરશે અને આજે રાત્રે આપણી વચ્ચે આવીને બેસશે. આ ચિત્રો એના પિતા અને પોતે એ લોકોએ મહેનત કરીને જે કંઈ વાંચ્યું એના પરથી નવા બનાવ્યા. અને મેં જ્યારે જયગોસ્વામી મહારાજની પાસે વંદન કરવા જવાનું થયું આચાર્ય ભગવાન પાસે, અને ત્યારે મહાબોધિ વિજય મહારાજ વગેરે પ્રાય બેઠા હતા, ત્યારે એમણે આ ચિત્રો જોયા, એટલી પ્રસન્નતા પ્રગટ કરી કે દીપક, આ રીતના ચિત્રો મારે આ જાણમાં પહેલી વખત મેં જોયા છે, મને આની નકલ મળશે? મેં કહ્યું સાહેબ ચોક્કસ, આપના માટે ક્યાં સવાલ જ છે. પણ સ્વયંભૂ આવી જે અંદરથી ભૂમિકા થઈ, આ પ્રૂફ બનાવતા બનાવતા કલ્પિતભાઈને વિચાર આવ્યો કે આટલું સુંદર આ જ્ઞાન છે અને કોણ ભણવાનું છે, તો હું આવી શકું? તો હું મારી રીતે વ્યવસ્થા કરીને પણ મારે સાંભળવા આવવું છે. જન્મ જૈન કુળમાં નથી થયો, પણ મૌન ધ્યાન સાધના એનાથી રંગાયેલો એ જીવ, અને એના કારણે આજે રાત્રે તો આપણી વચ્ચે આવીને બેસશે, આવતીકાલે એ પણ આવશે. હવે આની પાછળ આપણે થોડા કોરા પાના રાખ્યા છે, તમે જોજો આ પુસ્તિકામાં કોરા પાના રાખ્યા છે. એ કોરા પાનાનો અર્થ આપણું જીવન છે. અહીંયા બેઠેલા દરેક એમ વિચારે કે હે ભગવાન, આ કોરા પાના જેવી મારી જિંદગી છે. આજે મેં જે કંઈ સાંભળ્યું તો રાત્રે રૂમ પર જઈને મને આ સાંભળતા સાંભળતા મારા માટે શું વિચાર આવ્યા, આ ભાવના સાંભળી ત્યારે મને શું વિચાર આવ્યા મારા પોતાના માટે, એ લખજો. અને લખીને આ નાનકડી પોથી એ તમારી ઇન્ડિવિઝ્યુઅલ પર્સનલ એસેટ બને. એસેટ એટલા માટે બને કે આ સ્વાધ્યાય પર્વતો ચાર દિવસમાં પરિપૂર્ણ આંખના પલકારા કરતા ઓછા સમયમાં થઈ જશે, અને ફરી પાછા મેલબોર્નમાં, સિડનીમાં, પર્થમાં કે અમેરિકામાં તમે તમારી અને હું મારી દુનિયામાં ખોવાઈ જઈશ. પણ ક્યારેક ને ક્યારેક ગમે તેટલું આકાશ હોય, પૂનમ કાયમ નથી હોતી, અમાસ પણ આવે છે. અને એવી કોઈ અમાસની અંધારી રાતે જ્યારે મૂંઝાયેલા આવીશું, જ્યારે અંદરથી મન અસ્વસ્થ હશે, સંસારની કોઈ ઘટનાના કારણે ચિત્ત વિવળ બન્યું હશે, અથવા અંદરથી ઉદ્વેગ થયો હશે, અને તે વખતે પૂર્ણિમાના ચંદ્રની જેમ આ વિનયજી મહારાજના વચન અને તમે તમારી અનુભૂતિ જે આમાં લખી હશે એ તમને પૂનમના અજવાળાનો અનુભવ કરાવશે. અને બહારથી અમાસ હશે પણ તમે પૂનમના અજવાળા જેટલો આનંદ માણી શકો એટલા માટે આ કોરા પાના પાછળ રાખ્યા છે. ખ્યાલ આવે? અને એટલે જ આજે રાત્રે પણ એક ઈચ્છા એવી ખરી કે અહીંથી ઊભા થઈએ, પછી અનિવાર્ય કારણ સિવાય જાગવાની કોશિશ નહીં કરતા. અંદરથી જાગવાની મથામણ ભલે કરજો, પણ ચાલો સરસ દરિયા કિનારો છે, ચાલો બધા બેસીએ. આનાથી નુકસાન બીજું કઈ જ નથી. નુકસાન શું થશે ખબર? પ્રમાદ આપણો સ્વભાવ છે. એટલે સવારે જાગતી વખતે મને નીતિનભાઈ અને કાર્યકર્તાઓ કહેતા હતા કે સવારે જગાડશું કેવી રીતે બધાને, ચિંતા હતી ને કે છે હજી થોડી ઘણી છે. હા, શશાંકભાઈની વાસળી અને રાજુભાઈની શહેનાઈ એ રૂમ પર નહીં આવે, એ તમારા હૃદયમાં ઓલરેડી અત્યારે રેકોર્ડ કરાવી દીધી છે. એટલે મન થાય તો એ રેકોર્ડ ખોલજો, સંભળાશે. હા, અત્યારે તમારું રેકોર્ડિંગ ચાલુ હોય હૃદયનું તો એ તમને સવારે બાયોલોજિકલ વોચ તમને જગાડશે. આ એક સાયન્સનો નિયમ છે, આપણને ઘણાને અનુભવ છે. સવારે 5 વાગે મારે જાગવું છે તો ચોક્કસ અચૂકપણે એ આપણી આંખ ઉઘાડે, પણ એની બીજી કન્ડિશન છે, એલાર્મ વાગે એટલા માત્રથી જાગી ન જવાય,
એની સ્વિચ બંધ ન કરવી જોઈએ તો જ ગાય. આવું બને ને ઘણી વાર, એલાર્મ મૂક્યું હોય એ જેટલી વાર વાગે એટલી વાર એક ઈચ્છા એવી ખરી, આવતીકાલે સવારે છે તૈયારી, છ સવા છે બેસવું છે, તૈયારી છે? સાચું બોલજો, છે તૈયારી? ઠીક છે, કરવું પડે તો, બાકી મને બહુ ઈચ્છા નથી થતી. કારણ કે ઓલરેડી હું તમને કહું છું, આટલી નાની સભા અને હવે સેલ્ફ ડિસિપ્લિન નો થોડો પ્રયોગ કેમ ન કરવો? આવું ન કરી શકે? હા હું તમને પૂછું, કરી ન શકે? એરપોર્ટ પર જવું, એક એક વાત પૂછું, તમારે યુએસ નું ફ્લાઇટ પકડવાનું તો તમને કોઈ થાળી ડંકો વગાડે તો જ એરપોર્ટ જાઓ? જાગવાની જવાબદારી પોતાની છે, કોક જગાડે ને જાગું એમાં તો ઊંઘ ઉડે નહીં એવું પણ બને. હા બરાબર ભાઈ, હા તો અત્યારે થોડી ક્ષણોમાં આપણે ઉભા થઈશું, પણ સવારે કેટલા વાગે બેસવું છે કહો? કાલે પહેલો દિવસ છે, 6:15 રાખીએ, પહેલો દિવસ છે ને, પણ 6:15 એટલે નીતિનભાઈ કાલનો દિવસ આપણે હજી છૂટ આપી શકીએ, પણ પછી તો પ્રવેશ પણ નહીં આપવાનો. દરવાજો બંધ થઈ જાય પછી એ સ્વીકાર કરે કે ના હું નહીં પહોંચી વળું. કારણ શું છે? મને ઈચ્છા એવી થાય કે જ્યારે આવીએ ને, આપણે ત્યાં જ્ઞાન લેવાનું લખ્યું છે કે ગુરુ આવતા પહેલા આવવું અને એ નીકળે પછી ઉભા થવું, આ વિનય છે. આપણે વિનય વિજય મહારાજ અહીંયા પધરાવ્યા છે, તો જ્યારે 6:15 નો સમય નક્કી કરીએ ને ત્યારે ખરેખર તો આજે પણ ચૂક થઈ મારી, પણ મને ઈચ્છા થાય કે બરાબર 6:15 સામૂહિક ગુરુ વંદન કરાય, અને એ ગુરુ વંદન કરીને પછી વિનયજી મહારાજને કહીએ કે સાહેબ હવે અમારી આંગળી પકડો અને આજે આગળ ચાલીએ. તો 6:15 બેસું સવારે તૈયાર, અને કદાચ તમે વહેલા આવી જાઓ, કોઈકની આંખ ઉગડી ગઈ અને વહેલા આવી ગયા, તો હું ઈચ્છું કે અહીંયા આવીને બેસી અને ઓમ રીમ નમો નાણસનો જાપ કરે. આ હોલમાં આવ્યા પછી સ્વાધ્યાય પર્વમાં આપણે શરૂ કરીએ કે ન કરીએ, એક પણ શબ્દ અહીં હોલમાં આવીને ન બોલવો એ જ્ઞાનની આરાધના છે. સમજાય છે? કદાચ તમારા પ્રત્યેનો વધારે સ્નેહ છે એટલા બધું કહેવાનું પણ મન થાય છે, અને તમારા પ્રત્યેનો એક વિશેષ લાગણીનો ભાવ છે એટલે એવું પણ થાય કે આપણે ક્યાંય ટૂંકા ન પડીએ. ધ રીઝન ઇઝ ઓનલી ધેટ તમે વાત કરો, તમે મને મળવા આવો, તમે કેમ છો, પાલડીના છો, અમે અહીંયા રહે છે, અમે વાસણાના છે, તો મને ગમવાનું છે, નથી ગમવાનું એમ નથી, પણ મને ઈચ્છા થાય કે પાલડી, વાસણા, બરોડા, અમદાવાદ, સિડની, મેલબોર્ન, એ બધા જ જિયોગ્રાફિકલ સ્ટ્રક્ચરથી ઉઠીએ અને ક્યાંક હું આત્મા છું અને એ આત્માના કોક પ્રદેશમાં આપણે તમે ને હું ચાલવાની થોડી મથામણ કરીએ, થોડી, તો કદાચ એની સ્પીડ બહુ વધારે છે. તમને એક વાત કહું, એક કીડી હોય ને, કીડી 1 કિલોમીટરમાં કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ એક પસાર કરી શકે? એક કીડી ભાભી, એક કીડી હોય, એ કીડી 1 કલાકમાં અંદાજે કેટલા કિલોમીટર જઈ શકે? અંદાજે 2 કિલોમીટર. બીજા કોઈનો જવાબ? હા 5, 10, 15. નહીં નહીં, અરે મેં સાયન્ટિફિક નહીં પૂછ રહા હું, મેં કન્સેપ્ચ્યુઅલ ફિલોસોફિકલ પૂછ રહા હું. એક ચીટી 1 ઘંટે મેં કિતના કિલોમીટર જા સકતી હૈ? અંદાજ અગર મેં આપસે કહું કે 900 કિલોમીટર જા સકતી હૈ તો આપ મેરે સાથ સંમત હોગે? નહીં, કોઈ સંમત નહીં થશો મારી સાથે. થોડીક તો ઇજ્જત રાખો, કોઈ સંમત નહીં થશો, એક જણ પણ નહીં. એ કીડી
ઇન્ટરનેશનલ ફ્લાઇટના પાંખના અંદરના ભાગમાં બેસી જાય તો કેમ નહીં ચાલે? હા હાજી, નહીં સાયન્ટિફિક નહીં હું ઇસમે, એક વાત સમજીએ, મેં હસી સે બાત કર રહા હું કે વો ચીટી અગર વો ઇન્ટરનેશનલ ફ્લાઇટ કી પંખ મેં બેઠ ગઈ અંદર તો કિતના કિલોમીટર જર્ની હો જાયગી ઉસકી? 900,000 કિલોમીટર હો જાયગી ને? હમ ચીટી હૈ કેવલ વિનય વિજય મહારાજ કી પંખ મેં બેઠને કા પ્રયાસ કરતે હૈ. હમ ચીટી હૈ હમ વિનય વિજય મહારાજ કી પંખ મેં બેઠને કા પ્રયાસ કરતે હૈ. અગર એક બાર સિક્યોરિટી ચેક કરવા લી, એક બાર ઇમિગ્રેશન કરવા લ્યા, એ રજિસ્ટ્રેશન અલગ બાત હૈ, એ ઇમિગ્રેશન અલગ બાત હૈ. એ રજિસ્ટ્રેશન અલગ બાત હૈ, એ ઇમિગ્રેશન અલગ બાત હૈ. કિતને ભી સાહુકાર હૈ, સિક્યોરિટી મેં ખડે હો જાતે ને, ચેક કર લો ભાઈ સાહેબ. કોઈ ભી એસી ચીજ ના હોની ચાહીએ જો સિક્યોરિટી વાલે કો દિક્કત હો. તો યે સબ બાતે મેં યે તોર પે કહે રહા હું કે અગર ઇમિગ્રેશન હો ગયા, અગર સિક્યોરિટી ચેક ભી હો ગઈ, ઓર વિનય વિજય મહારાજ કી શાન સુધારસ નામ કી ઇન્ટરનેશનલ ફ્લાઇટ જો યહાં સે ઉડ રહી હૈ ઉસકી પંખ મેં જાકર બેઠ ગયે. और इसीलिए आवती काले सवार है बराबर 6:15 अपने पाछा आ भावना में स्थिर थईशु. ए पहला आजे एक बात तमने कहू, જેના થકી આપણે જે 16 ભાવનાઓ છે ને એમાં 12 પછીની જે 4 ભાવનાઓ છે એમાંની એક ભાવના છે પ્રમોદ ભાવના. કઈ ભાવના? બહુ મજાની ભાવના છે. અને એ ભાવના એવી છે કે મને ઈચ્છા થાય છે કે બની શકે તો ત્રણેય દિવસ રાત્રે પ્રમોદ ભાવના લેવી છે. કારણ પ્રમોદ ભાવનાનો અર્થ છે મુદિત, હર્ષ પામવો, પ્રમુદિત વિશેષ હર્ષ પામવો. બરાબર ને સાહેબ? અત્યાર સુધી તમને અને મને હર્ષિત થતા આવડે છે, ખુશ થતા આવડે છે, પણ ક્યારે ખબર છે? વેન સમબડી પ્રેઝ અસ, જ્યારે આપણી કોઈ પ્રશંસા કરે ત્યારે આપણે ખુશ થયા છે. જ્યારે આપણી કોઈ નિંદા કરે તો આપણી ખુશી કપૂરની જેમ ઉડી ગઈ છે. હા, કારણ કે આપણને અભ્યાસનો છે આપણી પ્રશંસા સાંભળવાનો અને કોકની ટીકા કરવાનો. પેલું સ્તવન ગાઈએ છે ને, કરત પ્રશંસા સબ મિલ અપની પર નિંદા અધિકેરી ક્યું કર ભક્તિ કરું, ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી, ક્યું કર ભક્તિ કરું.